તારીખ 3/1/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 397 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 123
કે તુમકો કાનૂન કા અજ્ઞાન હૈ વો પહેલા અપરાધ હૈ ઓર પીને કા દૂસરા અપરાધ હૈ દો અપરાધ હૈ અજ્ઞાનતા એક અપરાધ હૈ ઓર અજ્ઞાન મે અજ્ઞાન પૂર્વક જો કરે જાતે કિયે જાતે જો અપરાધ હૈ વો દૂસરે અપરાધ હૈ વો ઉસકી પેદાઇશ હોગી ઉસકી ઉત્પત્તિ હોગી એસા ऐसे पुरुष का गुणग्राम करना, अब उसके दूसरी साइड भी विरुद्ध साइड लेते हैं कि कोई ऐसा ज्ञानी पुरुष की उपेक्षा करता है, अवज्ञा करता है, विरोध करता है, करवाता है, करने वाले को साथ देता है, ऐसा कुछ भी करता है मन से, वचन से, काया से, उनका आनंद संसार बढ़ जाता है। और ऐसे पुरुष का कोई गुणग्राम करता है, उसके प्रसंग में उजमाल होता है और गुणग्राम करने वाले के प्रसंग में उत्साहित होता है कि यहाँ धर्मात्मा का बहुमान हो रहा है, धर्मात्मा की भक्ति हो रही है, उसमें कोई उत्साहित होता है, करता है, करवाता है, अनुमोदन करता है। नहीं कर सके तो अनुमोदन करें मन से, वचन से, काया से। और उसकी आज्ञा में उनकी महिमा करता है और उसकी आज्ञा में रहते हैं। और आज्ञा में किस तरह रहते हैं कि सरल परिणाम से रहते हैं, ये शर्त है। कहीं ऐसे मानते हैं कि हम तो सत्पुरुष को मानते हैं, सत्पुरुष की आज्ञा को उल्लंघन नहीं करते हैं, लेकिन असरलता का परिणाम जहाँ जहाँ भी हो जाता है वहाँ ये सत्पुरुष की आज्ञा का विषय जो है वो टूट जाता है, ये बात नहीं रहती वहाँ। तो ज्ञानी पुरुष का सत्संग की जो बात है वो एक मुख्य शर्त के साथ है कि सरल परिणाम से ही सत्समागम में रहना है, उनकी आज्ञा में रहना है, उनके सानिध्य में, सामिप्य में रहते हुए कहीं असरलता हमारे से नहीं हो जाए, यही ख्याल को उपयोग पूर्वक सावधानी से वर्तना है, उतना है। सरलता रखने की सावधानी अगर नहीं रही तो ये सत्समागम बेकार जाता है, बेकार भी जाता है, कभी अपराध भी हो जाता है, कभी आज्ञा का उल्लंघन भी हो जाता है। तो ये पहले पक्ष में आ जाता है, भूल से भी, ये भूल से हो जाता है। अवज्ञात हो जाए तो उसका प्रायश्चित कर लें, लेकिन अवज्ञा हो जाए उसको ठीक समझे वो दूसरी बात है, और उसका प्रायश्चित करे तो दूसरी बात है। अब क्या करता है वो दूसरी, आगे की बात तो होनी चाहिए कुछ स्पष्ट कि क्या परिस्थिति है, आए समझ में। उतनी बात पर्याप्त नहीं है, फिर आगे क्या बात है, अवज्ञा हो गई तो फिर आगे क्या बात है, आगे वो पीछे जो अपराध हो गया उसको मिटाने के लिए परिणाम हो जाना चाहिए, खेत का, निंदा का, अपने ग्रह का, अपनी निंदा का, अपना प्रायश्चित का, तो अपराध मिट सकता है। जैसे कल वीरजी भाई का दृष्टांत लिया, कल काल के मंचन में वीरजी भाई की बात चली थी, वो श्रीमद के समकालीन थे, लेकिन उन्होंने ये जाना कि उनके लिए तो अपने समाज में कोई गड़बड़ी बहुत है, अपने को 25वें तीर्थंकर मनाते हैं, रात्रि भोजन करते हैं, ज्ञानी कैसे हो सकते हैं, तो अपराध तो हो गया। लेकिन जब पश्चाताप हुआ तो ये अपराध छूट गया। ऐसा हो सकता है, भूल से ज्ञान में जीव को अपराध हो सकता है, नहीं होता है ऐसे नहीं। हमारे जीव ने अनंत काल तक यही किया है। हम यहाँ परिभ्रमण में के चक्कर में से अभी नहीं निकले, इसका यही कारण है कि ज्ञानी पुरुष नहीं मिले हैं, तीर्थंकर हमें नहीं मिले हैं, सदगुरु नहीं मिले हैं, ऐसी बात है ही नहीं। अनंत बार मिले हैं, लेकिन हमने ऐसी भूल की है ज्ञान से, और वो भूल की है इसके मिटाने के लिए हमने कभी कोई प्रयास किया क्या, ये सवाल है। પસ્તાવો એવી ચીજ છે કે એને જે અપરાધ કર્યો હોય એ અપરાધ થવાઈ જાય છે, ચોક્કસ વાત છે। તો આખું જૈન દર્શન મેં તો પ્રાયશ્ચિત કા પ્રકરણ હૈ, પર યે તો મુમુક્ષુ કી ચર્ચા ચલ રહી હૈ। લેકિન મહામુનિ मुनि दशा में छठे सातवें गुण स्थान में झूलने वाले, अंतर मुहूर्त में स्वरूप गुप्त होने वाले को अपनी भूमिका का कोई दोष हो जाता है तो वो अपने गुरु के पास जाता है और अपनी निंदा ग्रह करते हैं, प्रायश्चित लेते हैं, गुरु को कहते हैं कि महाराज हमारे प्रायश्चित दीजिए, हमें ये अपराध को का डाक रखने का नहीं है, ये डाक तो पड़ गया लेकिन हमको धोना है, आप जो भी कहेंगे हमारे मंजूर हैं पूरे के पूरे। वहां तक तो ये बात चली है मोक्ष मार्ग में। तो सरलता एक ऐसी चीज है कि मुख्यपणे अपने दोष को देखना, जहां तक ये सरलता का संबंध अपने विषय में है वहां तक अपने दोष को अच्छी तरह बारीकाई से देखते रहना और उसका निकालने का दृष्टिकोण का बलन रखना मिटाने का। वो तो अपने सरलता ये सरलता रखें इनके साथ, तब ये तो पहली बात चली के अपन परिपूर्ण निर्दोष होते तो सिद्ध हो जाते। अगर हमारी आत्मा में कोई दोष ही नहीं तो हम सिद्ध पद में विराजमान होते हैं, लेकिन संसार में कोई संपूर्ण निर्दोष प्राणी होते हैं ऐसा तो होता ही नहीं। राग द्वेष मोह अनेक प्रकार के विभाव तो होते ही रहते हैं समय समय पर, क्षण क्षण पर, प्रसंग प्रसंग पर। तो ये सरलता का विषेरिया अपने आप में है। दूसरों के साथ जो भी प्रसंग हो उदयमान, जिस भी प्रकार का उदय हो उसमें सरलता रखना। सरलता रखना मैंने न्याय से नीति से उल्लंघन नहीं करके या इनको इनके प्रति कोई द्वेष दृष्टि से दोष दृष्टि से नहीं देखें। स्वपर का हित हो उसी दृष्टिकोण से बरतें, अपना भी हित हो इनका भी हित हो ऐसा दृष्टिकोण से बलन रखें, और कहीं ऐसी बात हो तो उसको छोड़ दें। चल मैंने गुजराती में आपने कहते हैं जता करो जतू करी दिए, हाँ लेट गो करें, ये सब सरलता के परिणाम है। मेरी बात तो नहीं फिरेगी, पकड़ करे जिद करे ये असरलता का परिणाम है। जो पकड़ है जिद है ये सब असरलता का परिणाम, हठ है ये सब असरलता का परिणाम है। मुख्य बात ये है कि मनुष्य भव ही सरलता का फल स्वरूप है, और उसमें अधिक सरलता पारमार्थिक सरलता अगर जीव प्राप्त करें तो ये मोक्ष मार्ग को प्राप्त कर सकता है, सम्यक दर्शन आदि धर्म को ही प्राप्त कर सकता है। बिना सरलता कोई आगे नहीं बढ़ सकता, असरलता ही प्रतिबंध है जीव को सम्यक दर्शन आदि धर्म प्राप्त करने में। असरलता प्रतिबंध है, बहुत बड़ा प्रतिबंध है ये। आग्रह किसके लिए, आग्रह किसके लिए, दूसरों के लिए या अपने लिए, अपने के लिए, क्या बात है, है? तो उसमें तो कसाई हो जाएगी। तो अपने के लिए हो गया ना बात, ग्रही मैंने ग्रहण करना है, आग्रह तो दूसरों के लिए होता है, दूसरों का आग्रह में नहीं रखना है, कोई जरूरत नहीं, आवश्यकता नहीं है दूसरों के लिए आग्रह रखने के। खास बात है, सरलता मुख्य बात है, सबसे बड़ी बात है, असरलता अपने को नुकसान करने में सबसे बड़ी बात है। सरल परिणामी का फल बहुत बड़ा है। कोई मनुष्य मनुष्य आयु छोड़कर फिर मनुष्य होता है तो बहुत सरल होता है तो ही हो सकता है। प्राय मनुष्य को सरल परिणाम नहीं रहता और प्राय वो तिर्यंच में जाता है। असरलता का फल तिर्यंच गति है, कषाई का फल नरक गति है, असरलता का फल तिर्यंच गति है। एक ये स्वपरक सरलता हुई और परपरक सरलता हुई, दो पड़खे हैं सरलता के, एक तो स्वरूप स्वयं के विषय में है, दूसरे जो है वो दूसरों के साथ व्यवहार के विषय में है कि जब दूसरों दूसरे मुमुक्षु हो, दूसरे लौकिक व्यवहार हो, कुछ भी हो, उसमें हम सरलता से वर्तन करें, ये भी व्यवहार से पता चल जाता है कि आदमी सरल है कि नहीं है। मन वचन काय में जैसे अपने परिणाम हो ऐसे ही वर्तन करे, सरलता से सब प्रकट करे, असरलता नहीं करे कहीं भी व्यवहार में। उदय में जो भी प्रसंग, जैसे अनेक प्रकार के प्रसंग तो अनेक विध होते हैं, तो जो भी प्रसंग हो उसमें सरलता रखे। ऐसे सरल परिणामे, ये तो यहाँ तो खास बात है कि कोई जीव मुमुक्षु जीव है, ज्ञानी की आज्ञा में तो रहता है लेकिन परिणाम में सरलता नहीं है, तो उसका ये सब समागम बेकार जाएगा, बेकार जाएगा, कभी कभी वो अपराध भी करेगा, इसकी भूमिका हो जाएगी। तो ये योग्यता में उसको खुद को ही नुकसान है कि जो सत्पुरुष का ज्ञानी का योग होता है वो निष्फल जाता है। इसलिए
अपने दोस्त को न देखते हुए ज्ञानी का सत्संग करें तो ऐसा
तो
ऐसा होगी,
हाँ ऐसा सरलता होगी, क्योंकि वो अपना दोस्त नहीं देखेगा तो क्या करेगा, थोड़ा भी कुछ ठीक काम करेगा, समर्पण करेगा, ज्ञानी की आज्ञा में चलेगा थोड़ा बहुत, तो उसकी अहम बुद्धि आए बिना नहीं रहेगी, उसका अहंकार हुए बिना नहीं रहेगा। तो ऐसे यहाँ से चालू हो जाएगा, सब गड़बड़ियां से चालू हो जाएगा। सरल परिणाम से परम उपयोग दृष्टि से वर्तना, सरल परिणाम से नहीं, सरल परिणाम में बहुत सावधानी करके वर्तना कि कहीं भी हमारी असरलता तो नहीं हो जाती, नहीं किंचित भी नहीं होती, नहीं किसी के साथ नहीं होती, नहीं हम ये तो नहीं भूलते नहीं कि हमारा दोष नहीं हो और हमारा ख्याल में नहीं आवे, ऐसा तो नहीं बनता, नहीं ऐसा
हमारा दोष ख्याल में ना आवे, ऐसा दृष्टिकोण असरलता का परिणाम
है। हाँ ख्याल में नहीं रखे, आगे की तो बहुत सी बातें हैं, बहुत कठिन बातें, ये तो दोष हुए अपना दोष को प्रकट करे, प्रकट कर इसलिए प्रकट करे कि इसको मिटाने के लिए उसके लिए मार्गदर्शन मांगे, इसके लिए प्रायश्चित मांगे, इसके लिए अपना अफसोस खेद के परिणाम हुए, ये आगे की भी बहुत प्रक्रिया है सरलता की, तो ये बात ज्यादा कठिन है। अब तो खुद अपने दोष ही नहीं देखते, दूसरे दूसरे को दोष देखते हैं, तो ये आगे की तो बात क्या करें बात ही क्या करें इस प्रकरण की। तो फिर दोष को रहने का कोई आश्रय स्थान नहीं। अगर जीव अपने दोष को निकालने के लिए कटिबद्ध होवे तो दोष को आत्मा में रहने का कोई आश्रय स्थान नहीं है। गुण का तो निदान है स्वयं, गुण कोई लाने की जरूरत नहीं होती, वैसे ही प्रतिबंध छूट गया तो गुण तो अंदर से प्रकट हो जाएंगे। अंधकार चला जाए और प्रकाश नहीं हुए ऐसा बनता ही नहीं, तो एक ही समय में होता है। हाँ, छोटा भी दोष बड़ा देखना और दूसरों का बड़ा हुए उसको छोटा देखना, न्याय अटपटा है। ये भी कहेंगे जैसा है वैसा देखें, जैसा है वैसा देखे वहां प्रयोजन कुछ है कि नहीं है, तो ये प्रयोजन के दृष्टिकोण से न्याय है, ज्ञान करने के दृष्टिकोण का न्याय नहीं है, ये प्रयोजन है इसके पीछे, प्रयोजन की मुख्यता से ये बात चलती है। इसका मतलब ये हुआ कि सच्चा बोलेंगे तो नुकसान हो जाएगा, झूठा बोलेगा तो लाभ हो जाएगा। ये तो दुनिया के सिद्धांत ही सब उल्टे हैं। लाभ नुकसान तो पूर्व कर्म अनुसार होगा, लेकिन असरलता और झूठ करने का नुकसान तो अभी हो गया, ये तो सिक्योर्ड हो गया नुकसान। वो तो होगा सब होगा, लेकिन ये नुकसान तो पहले हो गया ना। ऐसी बात सही नहीं, उसको भरोसा नहीं है, अपने पुण्य पाप के किए हुए पुण्य पाप का फल का भी उसको भरोसा नहीं है, उसको कुदरत में विश्वास नहीं है, तो कर लेता है। ड्यूटी छे सरल परिणाम से परम उपयोग से बर्तन बर्तना, ये अनंत संसार के नाश का नाश करने वाला तीर्थंकर कहते हैं, तीर्थंकर ये कहते हैं, ये भी तीर्थंकर कहते हैं। वो ये कहेंगे कि सत्पुरुष की आज्ञा में सरलता से रहना तो शुद्ध भाव है, तो यही शुभ भाव शुद्ध भाव का कारण बनेगा, उसी प्रकार का शुभ भाव शुद्ध भाव का कारण बनेगा। 751 नंबर के पत्र में उन्होंने ये सम्यक दर्शन का कारण लिया है। पहले तो उनको सम्यक दर्शन बोल दिया है, फिर स्पष्टीकरण किया है कि सम्यक दर्शन का कारण है, इसलिए उनको हम सम्यक दर्शन कहते हैं, कार्य का कारण में उपचार करके। आत्मसिद्धि में तीन प्रकार के शब्द संकेत उपदेशित किया है, आप तो पुरुष के वचन की प्रतीति रूप, आज्ञा की अपूर्व रुचि रूप, स्वच्छंद निरोध पणे, ये अपना दोष निकालने की बात होगी जी, स्वच्छंद निरोध पणे, आप तो पुरुष ने भक्ति रूप, ये प्रथम संकेत कहा है, उसको संकेत कहा है, स्वभाव को संकेत कहा है। वो कहा है कि वो तीनों संकित वितराग पुरुष ने मान्य किए हैं, तीनों संकित उपासने योग्य है, मुमुक्षुओं को सत्कार करने योग्य है, भक्ति करने योग्य है, बहुमान से अंगीकार करने योग्य है। फिर कहा कि अगर उसके पहले कि पहले संकित बीजा संकित का कारण और बीजा संकित तीजा संकित का कारण है, ऐसा जानकर ऐसे ऐसी बात कही है, कारण जानकर कार्य का उपचार कर दिया है, ऐसी बात कही। दूसरा जो संकेत है वो स्वरूप निश्चय वाली बात है, परमार्थ की स्पष्ट अनुभवांश प्रतीति, उसको संकेत को दूसरा प्रकार कहते हैं। ये निर्णय की बात है, स्वरूप निश्चय की। अक्रम से कोई काम नहीं होता, काम तो विधि से होता है, अविधि से कभी नहीं होता, ये तो विज्ञान है वस्तु का। नौकरी नहीं थे करियो जो ही है। जी जिज्ञासु जीव ने थाय सदगुरु बोध, तो पामे संकेत ने वर्ते अंतर शोध। मत दर्शन आग्रह तजी वर्ते सदगुरु लक्ष्य, लय शुद्ध संकेत ते जेमा भेद न पक्ष। 110 तो बेसे छे पहलामा, वर्ते निज स्वभाव नो अनुभव लक्ष्य प्रतीत, प्रति रहे निज भाव मा परमार्थ है संकित। ये बीजामा बीजू त्रीजू बेसे छे, पहलू ने त्रीजू बेसे छे, बीजा ने कोई गाथा स्पष्ट ख्याल मा नथी आवती, आ पहली त्रीजी बेसे छे। 10-11 બોલો છે ને જે જિજ્ઞાસ થાય સદગુરુ બોધ, તો જિજ્ઞાસુ પણ તો છે આની અંદર, એકલો જિજ્ઞાસુ નો એક જ ચિહ્ન લીધું છે, શું અને અંતર શોધ બે વાત લીધી છે, અને અહીંયા શું છે કે આગ્રહ તજે છે, એટલે કોઈ વિપર્યાસ નથી રહેતો, અને વર્તે સદગુરુ લક્ષ એટલે સદગુરુની આજ્ઞા એ વર્તે છે, આ મુખ્ય વાત અહીંયા છે, સદગુરુની આજ્ઞા એ વર્તે છે, અને એમાં પોતાનું બધું છોડી દે છે, શું મત દર્શન આગ્રહ તજે પોતાનો આગ્રહ છોડી દે છે, એટલું બેસે છે, કારણ ગણી પ્રત્યક્ષ એ બેસે છે, એ પહેલામાં કારણમાં બેસે છે, સ્વચ્છંદ મત આગ્રહ તજી એ પણ એ ગાથા બેસે છે, પક્ષા પક્ષી વાળા નથી પામતા, અને પક્ષા પક્ષી એ તો મતાંતરના વિષયમાં થાય છે જીવને, અને એ પોતાના ને બીજાના દોષના વિષયમાં પક્ષા પક્ષી થાય છે, જીવ પોતાનો દોષ લગભગ નથી જોતો, પોતાનો નથી જોતો, પછી પરિસ્થિતિ જ્યારે એથી વધારે ખરાબ થાય છે ત્યારે જેના ઉપર મમત્વ હોય એનો દોષનો પણ એ રક્ષણ કરે છે, પોષણ કરે છે, પછી પોતાના પરિવારમાં હોય, પોતાના પક્ષવાળામાં હોય, પોતાના ગ્રુપવાળામાં હોય, પોતાના જેના ઉપર રાગ હોય એના દોષનો પણ એ પક્ષ કરશે, મૂળમાં એ પોતાના દોષનો પક્ષ કરે છે, પછી એ દોષ દ્રષ્ટિ તીવ્ર થાય છે, અને ગુણ દ્રષ્ટિનો સદંતર એમાં અભાવ થાય છે, ત્યારે એ પરિસ્થિતિ પાંગરે છે એવી રીતે। સ્વચ્છંદ મતાગ્રત જે વર્તે સદગુરુ લક્ષ સંકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યે પ્રત્યક્ષ પહેલામાં એ વ્યથા સૌથી વધારે બેસે છે, કારણ ત્યાં તો પોતે કારણ સંકેતનું કારણ ગણીને મૂકી વાત છે, એ વધારે બેસે છે. અસરળતાનો એ પણ પ્રકાર છે કે જે વાત લાભની હોય પ્રયોજનની હોય, વધુ લાભની હોય વધુ પ્રયોજનભૂત હોય એને ગૌણ કરે, બીજી બીજી વાતોને મુખ્ય કરે, તો પણ એ અસરળતાનો પ્રકાર છે. જેમ કે આગમ અને સત્પુરુષ બે છે, તો સરત પુરુષ ને પડતા મૂકીને આગમ ને પકડવા જાય, અસરળતાનો પ્રકાર છે. અસરળતાના પ્રકારમાં એવું છે કે પોતે પ્રવૃત્તિ કરે દેવ ગુરુ શાસ્ત્ર ની શુભ યોગ ની, પણ અસરળતા આરે નારે હોય એને પ્રાપ્તિ નથી થતી. ઓકે ઓકે છે ને, હું તો એ જીવની પોતાને હિત બુદ્ધિ ખરેખર ઉગી નથી ત્યાં. એને એમ કે છે કે એને ખરેખર આત્મ વિચાર થયો છે, આત્માના હિતનો વિચાર થયો છે, એ જ વાત શંકાસ્પદ છે ત્યાં. મૂળ વાતમાં મૂળ આ વાત છે અને એનું કારણ અસરળતા છે. અસરળતા માયાની પ્રકૃતિ હોવાથી જીવને ખબર નથી પડતી, છેતરાય છે જીવ, પોતે પોતાથી છેતરાય છે, પોતાને નથી ખબર પડતી. એવી આ એક પ્રકૃતિ નો સ્વરૂપ એવું છે કે જીવ ભૂલાવવામાં પડે છે, એને એમ થાય છે હું બધું બરાબર કરું છું. ખરેખર એમને અસરળતા ક્યાં થતી હોય છે એને એને ખબર નથી હોતી. એવી એની સૂક્ષ્મતા અનેક વિધ પ્રકારે છે, વધારે ખરાબ છે, સૂક્ષ્મ છે અને પોતાને જલ્દી ન ધ્યાનમાં આવે એવા છે, પોતાને ખબર ન પડે એવા છે. લોભની ખબર પડે, ક્રોધની ખબર પડે, માનની ખબર પડે, પણ માયાની ખબર ન પડે. અને આ મિથ્યાત્મણ એનો જ પેટા ભેદ છે, માયાનો જ ભેદ છે. ક્રોધનો ભેદ નથી, લોભનો નથી, માનનો નથી, માયાનો ભેદ છે. જેને મિથ્યાત્વ ટાળવું છે એને આ સરળતા અને અસરળતાના પરિણામ વિષયનો બહુ ઊંડો અભ્યાસ કરવા જેવો વિષય છે. એ ચર્ચા ઓછી ચાલે છે, એવો પ્રકાર છે. આ બધા બહુ જીવને પ્રયોજનભૂત મુદ્દાઓ છે, મુક્ષુ જીવ માટે એકદમ પ્રયોજનભૂત વિષય છે. પ્રયોજનની વાતને ગૌણ કરે છે અને અપ્રયોજનની વાતને મુખ્ય કરે છે, તો અસરળતા જ થઈ ને, અસરળતા જ થઈ. તો બહુ એનો વિષય જરા સૂક્ષ્મ છે અને અભ્યાસ કરવા જેવો છે. આત્મહિતાર્થે બહુ બારીકાઈથી એનો વિચાર કરવા જેવો છે. સુવિચારણાનું એ મુખ્ય અંગ હોવું જોઈએ મુમુક્ષુની ભૂમિકામાં. કહ્યું ને એમને કે જેને સદવિચારણા ઉગે એને અવશ્ય સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. નિર્વાણની પ્રાપ્તિ લીધી છે એક પદની અંદર આત્મસિદ્ધિમાં. બસ એવો ભાવ જાગે તો બધેથી બચે, એક અસ્તિ બધા બધી નાસ્તિ નાણે એવું છે. એ તો પાત્રતા, મુખ્ય પાત્રતા, ખાસ પાત્રતા લીધી છે, ખાસ પાત્રતા और ऐसे वचन जिनागम के विषय है, जिनागम में है. घना जीवो ते वाक्यो श्रवण करता हशे, ऐसी बात बहुत सुनते होंगे, तथापि प्रथम वाक्य को अफल और दूसरे वाक्य को सफल किया हो किया, सत्समागम नहीं मिला ऐसी बात नहीं है, लेकिन हम उल्टे चले तो उल्टे चले, इसलिए इसका कोई फल प्राप्त नहीं हुआ। परिभ्रमण का चक्कर यों का यों चालू रहा। संस्कार अनंत भवना को संस्कार होते हुए भी उसको मिटा नहीं सकते ऐसी बात नहीं है, उसको मिटा सकते हैं। अनंत भव के उल्टे संस्कार की जो ताकत है, इससे हमारे आत्मा में अनंत गुण ताकत है, तो मिटा नहीं सकते ऐसी बात नहीं है। तो इसका कोई बाना लेना, इसकी औथ लेना, ये तो अच्छा नहीं है हमारे लिए। कुछ भी हो, ये मार्ग की सुंदरता यही है कि कितना भी उल्टा संस्कार हो, फिर जीव जब सलटना चाहता, अंतर से सलटने का तैयार होता है, इसकी अंतर की चाहना होती है, अंतर की रुचि है, तो ये बेचारे सब निर्बल हो जाते हैं। खलास, मच्छर सोए हुए सिंह पर हजारों मच्छर बैठ सकता है, लेकिन नींद में भी अगर वो पड़खा फरता है ना तो सब उड़ जाता है, इतना कमजोर है। तो ये संस्कार संस्कार उल्टा कर्म फर्म, ये सब मच्छर जैसी बात है जीव के, जीव के आगे तो ये सब मच्छर है। कोई इसके इससे डरने की कोई आवश्यकता नहीं, भय रखने का कोई कारण नहीं। और हम उल्टा चले हमारे भाव से, वर्तमान भाव से हम उल्टा चले, और हम उसका आरोप करें कर्म पर या पूर्व संस्कार पर, तो इसमें तो प्रमाणिकता भी नहीं है, उसमें कोई प्रमाणिकता है ही नहीं, वो तो अपने दोष को गौण करने की बात हो गई। वो असरलता है, ये भी असरलता है। सरलता में ऐसे नहीं होता, जिसको निर्दोष होना है उसको ही निर्दोष स्वभाव का अंतर में पता चल सकता है, जिसको निर्दोष होना नहीं है वो निर्दोष स्वभाव के लिए कुछ भी करे सब बेकार ही बेकार बात है। कुछ तो परिणमन तो कुछ न कुछ होता है, करता है मैंने कुछ परिणमन तो होता है, मान लेता है मैंने ये किया वो किया, स्वाध्याय किया, शस्त्र का स्वाध्याय किया, समय सार का स्वाध्याय हमेशा करता हूं, क्या चले। ऐसे परिणाम में आने में जीव को समय नहीं लगता, क्योंकि अनादि काल से मोह नाम की मदिरा उसके आत्मा में परिणाम प्राप्त हुआ है, परिणाम पामया हुआ है। देखो मैंने सहज हो जाता है, अपराध जो है असरलता है वो तो सहज हो जाती है, इसलिए बारंबार विचार करके ऐसे ऐसे प्रसंग में यथाशक्ति यथा बल वीर्य ऊपर दर्शित किए हैं ऐसे प्रकार से प्रवर्तना, उस प्रकार से उसे प्रदर्शित किया है जो प्रकार, उस प्रकार से प्रवर्तन करना योग्य है। क्यों कैसे कि आ तो सहजे थी जाए छे जीव ने, માટે એને એવું ન થાય ત્યાં એને તાકાત લગાડવી પડે છે। બહુ સુંદર માર્ગદર્શન એ છે શ્રીમદજીનું કે આપણા મુક્ષુ જીવો પણ આ પ્રકારની સમસ્યા વ્યક્ત કરે છે કે સ્વરૂપનો, સ્વરૂપના અસ્તિત્વનો, સ્વરૂપના સામર્થ્યનો વિચાર કરીએ છીએ, કાંઈ જોરથી વિચાર કરીએ છીએ, શ્રદ્ધા અપેક્ષાએ દ્રષ્ટિના બળથી ના પડખેથી વિચાર કરીએ છીએ, પણ કાંઈ કામ થતું નથી. હવે શું કરવું? સમય ચાલ્યો જાય છે, સમયની સાથે આયુષ્ય પણ ચાલ્યું જાય છે. કરવું શું? એક વર્ષ થયું, બે વર્ષ થયું, પાંચ વર્ષ થયા, દસ વર્ષ થયા, પંદર વર્ષ થયું, કરવું શું? આ સમસ્યા આપણા સમાજમાં છે. ગુરુદેવની કૃપાથી અધ્યાત્મનો ઘણો વિષય સ્પષ્ટ થયો છે, ખુલ્લો થયો છે, સમજે પણ છે સૂક્ષ્મ અનુસાર પોતપોતાના લોકો, પણ આ સમસ્યા અવશ્ય છે. એ વિચાર નથી કરતા કે નાસ્તિના પડખામાં ક્યાં ઉભા છે અને બળ ક્યાં લગાવવાનું છે. જે જગ્યાએ બળ લગાવવાનું છે એ જગ્યાએ બળ લગાવે નહીં તો કઈ કામ થતું નથી. કામ તો કામની વિધિથી થશે. એટલે જ્યાં કચરો સાફ કરવો છે, ગંદકી સાફ કરવી છે, અહીંયા તો કઈ બળ અને અહીંયા બળ લગાવવાની જરૂર છે, એટલી બધી ગંદકી જામેલી છે તો અહીંયા કઈ કરે નહીં. અને ઊંચી ઊંચામાં ઊંચા હાબુથી એ ગંદકી ઉપર હાબુનું પાણી નાખો છો ને, લક્ષનું હાબુ નાખો, ફલાણો હાબુ નાખો, ફલાણો હાબુ નાખો, પણ ઓલી ગંદકી જામેલી છે, તારો હાબુ કઈ કામ આવે એવું નથી ત્યાં. એટલે પોતે કરે છે એને ખ્યાલમાં છે, ઓલું જે પડ્યું છે એને ખબર જ નથી. એટલે ત્યાં જે બળ ત્યાં વાપરવાનું છે ત્યાં બળ વાપરતો નથી, બળ નથી વાપરવાનું જ્યાં એનું બળ વાપર્યું કામ આવે એવું નથી ત્યાં બળ વાપરવા જાય છે. પછી અને પછી ખ્યાલ એને આવે છે કે આનું તો કઈ ફળ આવતું નથી. ઘણા વિકલ્પ કર્યા, ઘણા શાસ્ત્ર વાંચ્યા, ઘણા જોરથી વિકલ્પ કર્યા, ઘણું કર્યું, પણ કઈ અનુભવ તો થયો નહીં. પણ થાય ક્યાંથી? થવાનો પ્રશ્ન જ નથી. વિધિ જ ખોટી છે, સાધન ખોટું છે, સાધ્ય થવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી. પછી ટાઈમ ઉપર જોવે કે અમે તો ઘણા ટાઈમથી કરીએ છીએ, પણ હવે ટાઈમ બાય માં કઈ કામ આવે એવું નથી. કામ અંતર્મૂર્તનું છે. બળ ક્યાં વાપરવું? એટલે મુમુક્ષુની ભૂમિકામાં કેવી રીતે કાર્ય કરવું એની સમજ નથી હોતી પોતાને, કેમ કે પોતે અજ્ઞાન દશામાં વર્તી રહ્યો છે. એટલે સત્પુરુષનો યોગ ઉપકારી ગણા છે, એને રસ્તે ચડાવે છે. અને અહીંયા આપણે જોઈએ છીએ કે જુદા જુદા મુમુક્ષુને શ્રીમદજી કેવી રીતે રસ્તે ચડાવે છે, કેવી કેવી રીતે જુદાને જુદા જુદાને જુદી જુદી રીતે વાત કરે છે, એ બહુ અસાધારણ એમનો પ્રકાર છે. અને મુમુક્ષુને બહુ ઉપકારી થાય એવો વિષય છે, જેને જે લાગુ પડે તે, પણ બહુ ઉપકારી થાય એવો વિષય છે. હા, નહીંતર આવી ચોખવટ શાસ્ત્રમાં તો આવે ને, કેમ કે સમષ્ટિગત રચના છે. શાસ્ત્રની રચના સમષ્ટિગત છે, આખા શાસનને લક્ષ્યમાં રાખીને, અન્યમત સુદ્ધાને લક્ષ્યમાં રાખીને શાસ્ત્રોની રચના થાય છે. શું? અજૈનના મતોને પણ લક્ષ્યમાં રાખીને. ત્યારે આ તો વ્યક્તિગત, અને એ મુમુક્ષુ નહીં, પાછા મુનિઓ મુનિઓ નહીં હોત તો આપણે કામમાં ના આવત. આ તો એક વિશેષ મહાપ્રજ્ઞાવંત પુરુષ છે, અને એની સામે એવી ઓછી વત્તી ઇનાધિક ચડ ઉતરની પાત્રતા વાળા સામે મુમુક્ષુઓ છે અનેક કોટીના. તો એ ભિન્ન ભિન્ન કોટીના મુમુક્ષુને જે માર્ગદર્શન આપ્યું છે અને પરમાર્થના માર્ગ તરફ ખેંચી જાય છે, એવી વાત કોઈ દુર્લભ પુણ્યના યોગે રહી ગઈ છે. નહીં એવી વાત મળે નહીં. હા, એ તો ઠીક છે, વ્યક્તિ વ્યક્તિનો સ્વભાવ, પણ આપણે તો આપણા પ્રયોજનની વાત છે કે મુમુક્ષુને આવો માર્ગદર્શન મળ્યું છે, અને આપણે જ્યારે મુમુક્ષુની ભૂમિકામાં છીએ ત્યારે આપણા કામની વાત આ ગ્રંથની અંદર આપણને મળે છે, એ મહત્વનો વિષય છે. કદાપી એમ ધારો કે ક્ષાયિક સંકેત આ કાળમાં ન હોય. હવે એ ક્ષાયિક સંકેતના મુદ્દાને ચર્ચા છે કે આ કેટલી અપ્રયોજનભૂત વાત છે, મુમુક્ષુને માટે આ કેટલી અપ્રયોજનભૂત વાત છે, અને જે રીતે ચર્ચાય છે એ કેટલો ઢંગ બેઢંગ છે,
એમ કેવું છે એમનું આ પેરેગ્રાફ ની એટલે એના ઉપર પોતે ચર્ચા કરે છે. આપણે વિચારીએ કદાપિ એમ ધારો કે ક્ષાયિક સંકેત આ કાળમાં ન હોય, જે પ્રતિપાદન કરે છે સાધુ લોકો, એમ કદાચ માનો કે હોય, ધારી લ્યો કે એમનું કેવું બરાબર છે. એવું સ્પષ્ટ જિન્ના આગમને વિશે લખ્યું છે, માનો કે સ્પષ્ટ લખ્યું છે, આમાં કોઈ ગોળગોળ નથી. હવે તે જીવે વિચારવું યોગ્ય છે, તે માટે જીવે એમ વિચાર કરવો યોગ્ય છે કે ક્ષાયિક સંકેત એટલે શું સમજવું. હવે ક્ષાયિક સંકેત નું સ્વરૂપ સમજે નહી, મોટું તો એ તો એમને ખ્યાલ હતો કે આ સંપ્રદાયમાં સમ્યક દર્શનના વિષયમાં ભાવ અંધારું ઘોર છે. એમાં વળી આ ક્ષાયિક સંકેત ની વાત પછી સ્વરૂપની ખબર નથી. અને આ સંકેત ન હોય, ક્ષાયિક સંકેત ન હોય, ક્ષાયિક સંકેત ન હોય એનો દેખારો કર્યા કરે. સંકેત નો નિષેધ કરે, એમને એ ખૂંચે છે, પોતાની વાત ખૂંચે છે. એટલે એમને બહુ વિચક્ષણતાથી વાતને ચર્ચામાં લીધી છે કે માનો કે એમ હોય, પણ હવે વાત તો એ છે કે ક્ષાયિક સંકેત એટલે શું સમજવું, પણ એને શું સમજો છો તમે કે એમને દીધે જ રાખો છો એમ કે છે. જેમાં એક નવકાર મંત્ર જેટલું પણ વ્રત પ્રત્યાખ્યાન હોતું નથી. શું? કોઈ પણ બાહ્ય ત્યાગ ન હોય, જરાય પ્રત્યાખ્યાન ન હોય, જરાય વ્રત ન હોય, અરે નવકાર મંત્ર ન બોલતો હોય, શું ક્ષાયિક સંકેત. છતાં તે જીવ વિશેષ તો ત્રણ ભાવે, ક્ષાયિક સંકેત નો જીવ વિશેષ તો ત્રણ ભવે, નહીં તો તે જ ભવે પરમપદ ને પામે, નિર્વાણ ને પામી જાય, કાં તો એ ભવે ને કાં ત્રીજે ભવે. તો એ ચીજ શું છે એનો તો નક્કી કરો કે એનો પાવર શું છે, ક્ષાયિક સંકેત નો પાવર શું છે, એની પોટેન્શિયાલિટી શું છે એ તો નક્કી કરો તમે. એ તો કઈક સમજો, એનું સ્વરૂપ તો સમજો કે જેને વ્રત નથી, જે નવકાર મંત્ર બોલતો નથી, ચરમ શરીર હોય એ જીવ, આ ત્રીજે ભાવે તો વિયોજ જાય ગેરંટેડ, આગળ ભવ જ નથી એને. આ શું ચીજ છે એ તો વિચાર કરો કે ન હોય ન હોય એમ કરીને ઉપડવાનું છે. શું એવી મોટી આશ્ચર્યકારક તો તે સંકેતની વ્યાખ્યા છે. શું વસ્તુ તો જુદી છે, વ્યાખ્યાને આ તો વ્યાખ્યા છે, આઉટલાઈન છે એની. આ તો વસ્તુ અંદરની જે છે તો એ તો કોઈ ગજબની ચીજ છે. ત્રીજા ભવે તો નિયમ થી જાય, જાય ને જાય, અને ચોથો ભવ કોઈ કાળે હોય નહીં, ત્રણ કાળમાં ચોથો ભવ એને ન થાય. એવી તો એની આશ્ચર્યકારક, એટલે આશ્ચર્યકારક જેનું સામર્થ્ય છે, ચમત્કારિક જેનું સામર્થ્ય છે, એવી તો એ પર્યાય છે એમ કેવું છે. ના કઈ ન હોય, આગળ આવે પછી એમાં ને એમાં ન જાય. ત્યાગ તપ સંયમ ન હોય ને વિયો જાય એમ નથી કેવું, પણ એ આવતા એ નક્કી થઈ ગયું એનો. ક્ષાયિક સંકેત માં પ્રવેશ થયો એટલે એને કા ચરમ શરીર ને કા ત્રીજો ભાવ ડેફિનેટ આવી જ ગઈ, પછી આગળ વિકાસ થઈ જશે એનો. આગળ એનો વિકાસ ત્યાગ તપ સંયમમાં થઈ જવાનો છે. એમ નથી કેવું કે નહીં કરે ને થઈ જશે, એમ નથી કેવું અહીંયા, પણ એનું રિઝર્વેશન થઈ ગયું એમ કે છે, એટલી તાકાત છે એની. શું તમે રિઝર્વેશન ફી ભલે એક રૂપિયો આપ્યો, ટિકિટ ભલે 500 ની હોય, 25 ની હોય કે 5000 ની હોય, રિઝર્વેશન ફી 1 રૂપિયા નક્કી હોય, તો 1 રૂપિયામાં તમારી સીટ સિક્યોર ખરી કે નહીં? તમારે ધક્કા ધોકીમાં જવાની જરૂર ખરી? મારી સીટ નક્કી છે, નિશ્ચિત છે. એ આ ક્ષાયિક સંકેત એમ છે કે એ ભવે નિર્વાણ અથવા ત્રીજે ભવે મોડા મોડું. એટલે એ તો ચર્ચા છે, એ વિષય તો ચર્ચામાં છે એની ચર્ચા ચાલે છે કે એને કેવી રીતે સમજવું. શું એવી આશ્ચર્યકારક તો તેની વ્યાખ્યા છે. ત્યારે હવે એવી રીતે કઈ દશા સમજવી કે જેને ક્ષાયિક સંકેત કહેવાય? પહેલા તો એમ શ્રીમદજીનું કહેવું છે કે તમે એનું સ્વરૂપ સમજવાનો પ્રયત્ન કરો. એ પહેલા એ હોય ને ન હોય ની માથાકૂટમાં ન જાઓ, નકામા તમે તમારા આત્માને આવરણ કરશો. એ માથાકૂટ કરવા જતા એનું સ્વરૂપ સમજવાનો પ્રયત્ન કરો. પહેલી વાત તો તમારે એ જરૂરી છે, એમ સીધો પ્રકાશ પાડે છે. ભગવાન તીર્થંકરને વિશે દ્રઢ શ્રદ્ધા, એનું નામ જો ક્ષાયિક સંકેત એમ ગણીએ તો તે શ્રદ્ધા કેવી સમજવી કે જે શ્રદ્ધા આપણે જાણીએ કે આ તો ખચિત આ કાળમાં હોય જ નહીં. એક દાખલો આપ્યો પોતે કે માનો કે તીર્થંકર દેવને વિશે દ્રઢ શ્રદ્ધા, એને આપણે ક્ષાયિક સંકેત કહીએ, હા, તો એ કઈ જાતની શ્રદ્ધા સમજવી? દ્રઢ શ્રદ્ધા કે જે શ્રદ્ધા આપણે જાણીએ કે આ તો આ કાળમાં આવી શ્રદ્ધા જ ન હોય, એવી કઈ જાતની શ્રદ્ધા? આ પોતે ચર્ચા છેડે છે અને ઉખેડે છે વાતને, છણે છે કે માનો કે આ એક દ્રષ્ટાંત તરીકે તીર્થંકરની શ્રદ્ધા લ્યો. શું જો એમ જણાતું નથી કે અમુક દશા કે અમુક શ્રદ્ધાને ક્ષાયિક સંકેત કહ્યું છે, જો હવે એ વાત ઉપરથી અથવા કોઈ એક વાત લ્યો ક્ષાયિક સંકેતનું સ્વરૂપ જ ખબર પડતી નથી, તો પછી તે નથી એમ માત્ર જીનાગમના શબ્દોથી જાણવું થયું એમ કહીએ છીએ. એ તો એક જાણવાની વાત થઈ કે શાસ્ત્રમાં આમ લખ્યું છે. હવે શાસ્ત્રમાં એમ લખ્યું હોત તો હજી પોતે એવી ચર્ચા કરશે કે આ કાળમાં હોય છે, આ કાળમાં હોય છે એટલે કંઈ થઈ જાય છે, અને ન હોય એમ લખ્યું માટે નહીં થાય એમ છે, લખ્યું માટે થઈ જાય એમ છે. એટલે એ લખવાની વાત ઉપર ચર્ચા વાદ વિવાદ કરવાને બદલે, કારણ કે વાદ વિવાદ ચાલ્યો છે, એ વાદ વિવાદને એના આગ્રહો છોડીને એનું સ્વરૂપ સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને એ એટલા માટે કહે છે કે આજે સમ્યક દર્શનનું સ્વરૂપ જ સંપ્રદાયની અંદર કોઈ સમજતા નથી. એમાં દિગંબર સંપ્રદાયમાં એ અંધારું છે, શ્વેતાંબર સંપ્રદાયમાં એથી થોડું વધારે અંધારું છે, એવી પરિસ્થિતિ છે. શબ્દો છે ત્યાં સમ્યક દર્શન, ક્ષાયિક, ફલાણું, ઢીકણું અને જૈન પરિભાષાના શાસ્ત્રો છે, શબ્દો છે. સમ્યક શ્રદ્ધાન કહો કે સમ્યક દર્શન કહો, એક જ વાત છે. અને એ વિષયની અંદર બહુ મોટું અંધારું સમાજમાં ચાલે છે. કહેવાતા જૈનોમાં એ વિષયનું લગભગ અંધારું છે, ક્યાંય ખબર નથી કે ખરેખર આ શું ચીજ છે. એટલે પછી તે નથી એમ માત્ર જીનાગમોના શબ્દોથી જાણવું થયું કહીએ છીએ. હવે એમ ધારો કે તે શબ્દો બીજા આશયે કહેવાયા છે, કોઈ આશય રાખીને શાસ્ત્રમાં લખાયા છે, અથવા કોઈ પાથળના કાળના વિસર્જન દોષે લખાયા છે. શું થાય છે કે જેમ જેમ કાળ જાય છે એમ કેટલાક અપરાધી જીવો જેનો અનંત સંસાર હોય છે એ શાસ્ત્રની અંદર ગડબડ કરે છે. જેમ જેમ કાળ વિસર્જન થતો જાય છે કોઈ ને કોઈ એવા જીવો હોય છે કે એની અંદર અમુક વાતો મૂકી દે છે. શું તો એ કોઈને ખબર નથી હોતી પાછળના? અમારા શાસ્ત્રમાં તો આમ લખ્યું છે, પણ આ તમારા શાસ્ત્રમાં કોઈ વિકૃતિ ઘુસાડી છે કે આ મૂળ અસલ તીર્થંકર દેવથી ચાલી આવેલી વાત છે? એ બે વચ્ચેની ના તફાવતને તમે તો સમજી શકો એમ નથી, તમે જાણતા નથી. કેવી રીતે નક્કી કરશો કે આ કાળ દોષે આવું 2500 વર્ષમાં કઈ ગડબડ થઈ છે કે નથી થઈ? એટલે જ્યાં સુધી જીવ પોતે એ સમ્યક દર્શન આદિના ભાવાત્મક સ્વરૂપને સમજતો નથી ત્યાં સુધી આગમના વચનોની એને પરીક્ષા હોતી નથી કે આગમનું જ વચન છે કે આગમમાં ઘુસાડેલું વચન છે કે આગમમાં વચન છે એની પાછળ કોઈ અમુક આશયથી આ વચન ચાલી રહ્યું છે, આ જગ્યાએ મૂકવામાં આવ્યું છે, એ કાંઈ સમજી શકતો નથી. અને પોતાની રુચિ અનુસાર કોઈ એક વચનને પકડીને એના ઉપર એટલું વજન અને આગ્રહ રાખે છે કે એની સામે કોઈ પણ બીજી વાત આવે તો એ પોતે ઘર્ષણમાં આવી જાય છે દુરાગ્રહને કારણે. તો તેને વિશે આગ્રહ કરીને જે જીવે પ્રતિપાદન કર્યું હોય તે જીવ કેવા દોષને પ્રાપ્ત થાય આવી ખબર ન પડે, છતાં પોતે આગ્રહ રાખે એવા વચનને વિશે. તો જે જીવે પ્રતિપાદન કર્યું હોય, એવું ખોટું પ્રતિપાદન કોઈ ઘુસાડી દીધું હોય, તે જીવ કેવા દોષને પ્રાપ્ત થાય, તે સખેદ કરુણા એ વિચારવા યોગ્ય છે. તે ખેદનો વિષય છે, દુઃખનો વિષય છે કે પવિત્ર જિનાગમને વિશે પણ લોકો પોતાની રૂચિ અનુસાર ગડબડ કરીને વાતો ઘુસાડે છે, અને કરુણાનો વિષય છે કે એનો અનંત સંસાર વધી જાય છે. ઉત્સૂત્ર એ ઉત્સૂત્ર થઈ જાય છે, સૂત્ર નહીં રહેતા એ ઉત્સૂત્ર ભાષણ થાય છે અને એનું ફળ અનંત સંસાર છે. ઉત્સૂત્ર સરીખો દોષ નહીં એમ કે છે ને, એટલે એ સખેદ કરુણા એ વિચારવા યોગ્ય છે. હાલ જેને જીન સૂત્રોને નામે ઓળખવામાં આવે છે, જો પોતે સર્ટિફાઈડ નથી કરતા એને, લોકો ઓળખે છે જીન સૂત્રોના નામ છે એના ઉપર, આચારંગ સુવિડાંગ ત્રુગતા ફલાણો ટીકનું આમ તેમ. હાલ જેને જીન સૂત્રોના નામે ઓળખવામાં આવે છે તેમાં ક્ષાયિક સંકિત નથી એવું સ્પષ્ટ લખેલું નથી. શું પોતે જોઈ ગયા છે કે હું કઈ સ્પષ્ટ નથી લખ્યું, અને પરંપરાગત તથા બીજા કેટલાક ગ્રંથોમાં એ વાત ચાલી આવે છે કે સાક્ષાહિક સંકેત નથી. એટલે પોતે એ વાત જુદી પાડી છે, એની પરંપરાથી જે વાતો છે એને જુદી પાડે છે, મૂળ વાતોને એ પોતે પોતાના ખ્યાલમાં છે, મૂળમાં આ વાત જ નથી ક્યાંય. શું એ પોતે જુદું પાડ્યું છે, એ વાત ચાલી આવે છે, એમ વાંચેલું છે અને સાંભળેલું છે. અને તે વાક્ય મિથ્યા છે કે મૃષા છે એમ અમારો અભિપ્રાય નથી, અહીંયા એમ અમે કહેવા માંગતા નથી કે વાત ખોટી છે. તેમ તે વાક્ય જે પ્રકારે લખ્યું છે તે એકાંત અભિપ્રાય જ લખ્યું છે એમ પણ અમને લાગતું નથી, એમાં પણ કોઈ અપેક્ષા રાખે છે, એકાંત અભિપ્રાયની અંદર નથી. કારણ કે આ કાળ લખ્યું છે ને, આ કાળમાં ક્ષાયિક સંકેત ન હોય, મૂળ શબ્દ શું છે ઇન્વર્ટેડ કોમામાં, આજે ક્ષાયિક સંકેત ન હોય, તો આજે ન હોય તો બધા ક્ષેત્રે એ વાત નથી લાગુ પડતી. મહાવિદ્યમાં આજે ક્ષાયિક સંકેત છે, માટે એ વાત જે શબ્દો પડ્યા છે એને વળગી ના રહેવાય એમ એમનું કહેવું છે. ક્ષેત્રની વાત તો ચોખ્ખી નથી, તમે અવતરણ ચિહ્ન ના શબ્દો લ્યો, આજે ક્ષાયિક સંકેત ન હોય, આટલા જ શબ્દો છે. હા, તો એનો એકાંત નહીં કરવો એમ કે છે. હા, માનો કે એક જીવનું આયુ સામાન્ય આયુષ્ય અત્યારે 150 વર્ષનું, અને મિથ્યાત્વ અવસ્થામાં સરળ પરિણામે પાછો મહાવિદેહમાં ચાલ્યો ગયો અને ત્યાં જઈને ક્ષાયિક પકડી લ્યો. હવે એના 50 વર્ષના અહીંયા તો એ જ કાળે ચાલુ છે, એને અહીંયા કરી દીધું કે નહીં, તો આજે ન હોય, આજે ન હોય એમ જોર કરવાથી શું ફાયદો છે એમ કે છે, એવી પકડ કરવાથી શું ફાયદો છે. આપણે ક્યાં આ ક્ષેત્ર હારે એવું બંધન કર્યું છે કે કાયમ અહીંયા જ રહેવું, એવું જ કોઈ બંધન નથી ને. આ ક્ષેત્રે નથી, આ ક્ષેત્ર પાછું છે, આ ક્ષેત્ર ને આજે ત્યાંનો ક્ષાયિક સંકેત અહીંયા આવે પાછો તો કઈ વાંધો ન લઈ શકાય. હા, હવે તો કઈ વાંધો ન છે, માનો કે કોઈ લબ્ધિધારી હોય મુનિરાજ, કોઈ મુનિરાજ ત્યાં લબ્ધિધારી હોય, આકાશગામીની વિદ્યાર્થી સારું લબ્ધિધારી આ ક્ષેત્રે આવે તો એને કઈ વાંધો પડી જાય, તો એને આજે અહીંયા એનો ક્ષાયિક સંકેત છૂટી જાય કઈ, તો એને ક્ષાયિક ન કહેવાય. ત્યાં કોઈ મુનિરાજને ક્ષાયિક સંકેત વર્તે છે, લબ્ધિ પ્રગટિ છે, અને આ ક્ષેત્રે આવવાનું થયું કોઈ એવો જ કોઈ એનો પૂર્વ કર્મ નો યોગ હોય તો શું થાય કહો, કેવી રીતે લાગુ પડે. એટલે એ વાત મર્યાદિત છે એમ એમનું કહેવું છે. આજે ક્ષાયિક સંકિત ન હોય એ વાત મર્યાદિત છે, એની મર્યાદા સમજો, એનો એકાંત નહીં કરો એમ કહેવું છે. એટલે શું છે કે ન હોય ન હોય એનું જોર તમારું ઢીલું પડી જશે. આ બધી અપેક્ષાઓ જ્યાં લાગુ પડશે ને, કે જે ન હોય ન હોય કરીને જે થાપવાનો જોર છે ને, એ જોર તમારું ઢીલું પડી જશે એમ કહેવું છે. એ પોતે યુક્તિથી વાત કરે છે. એવો યોગ હોય તો આવી શકે, પ્રતિબંધ શું છે? જેમ કે આ ક્ષેત્રે આ કાળે મોક્ષ નથી, પણ જે ચતુર્થ કાળમાં જન્મ અને પંચમ કાળમાં નિર્વાણ પાયમાં છે કે નહીં કેવળીઓ, ત્રણ કેવળી, હે તો પછી એને આ કાળ કેવી રીતે લાગુ પડ્યો? એટલે એ બધી વાતોની જે મર્યાદા છે એ મર્યાદા સમજો, એટલે એ જોર કરવા જેવું નથી રહેતું કે અત્યારે મોક્ષ નો હોય ને ક્ષાયિક નો હોય ને એ વાત નથી રહેતી. એમ કહેવાનો મતલબ એમનો એમ છે કે શાસ્ત્રના કયા વચન ઉપર વજન દેવું અને કયા ઉપર વજન ન દેવું એ જે લોકોને સમજણ નથી, અને એમને દીધે રાખે છે, શાસ્ત્રની ચર્ચા કરે રાખે છે. એમ એકાંત અભિપ્રાય લખ્યું છે એમ અમને લાગતું નથી. કદાપિ એમ ધારો કે તે વાક્ય એકાંત એમ જ હોય તો પણ કોઈ પણ પ્રકારે વ્યાકુળ પણ કરવું યોગ્ય નથી. તો પણ એનાથી તમારે દુઃખી થવાની જરૂર નથી. આગળ પછી પોતે ચર્ચા કરશે કે એમાં અમારે આગળ શું કહેવું છે, એ કહેશે. એ રીતે શાસ્ત્ર અધ્યયનની પદ્ધતિ આમાંથી મુમુક્ષુ જીવે સમજવા યોગ્ય છે કે આ કઈ પદ્ધતિથી શાસ્ત્ર સમજવા, નહીતર ગડબડ થઈ જાય. કેવળ જ્ઞાનીઓ કેવળ જ્ઞાનીઓ નહોતા, શ્રુત કેવળીઓ કહી શકાય એને કોઈ અપેક્ષા એ. શ્રુત કેવળીની બે ત્રણ વ્યાખ્યા છે એમાં. એમાં શું છે એ તો શું છે કે શ્રુત કેવળીની વાત લઈ શકાય છે, પણ શ્રુત કેવળીના બે ત્રણ અર્થ છે, એટલે પછી આપણે અવકાશે ચર્ચા કરશું. કેવળ જ્ઞાનીઓ પોતે કઈ લખતા નથી. પેલા તો કેવળ જ્ઞાની ને દિવ્ય ધ્વનિ છૂટે છે, કદી લખવાની પ્રવૃત્તિ કેવળ જ્ઞાની કરતા નથી. નહીં બીજું જે દિવ્ય ધ્વનિ છૂટે છે એમાંથી ગણધર આદિ બાર અંગ ને રચે છે. બાર અંગ એટલે અગિયાર અંગ ને ચૌદ પૂર્વ ની રચના એક અંતરમુહૂર્તમાં ગણધર દેવ ને થાય છે. સૌથી ઉત્કૃષ્ટ જ્ઞાન એમનું છે. પછી એ લગભગ તો કંઠસ્તરીય છે અમુક કાળમાં. પછી જયારે લોકોની સ્મૃતિ ઘસાતી જાય છે ત્યારે કેટલાક આચાર્યો એ વિષયને જેટલો પોતાને સંપાદિત હોય પોતાના જ્ઞાન એને ગ્રંથારૂટ કરે છે. બરાબર છે, પણ તે પહેલા તો ગ્રંથારૂઢ નહોતી ને વાત, એમ એટલે લખવાનો પ્રશ્ન ક્યારે ઉભો થયો? 894 વર્ષ પછી ઉભો થયો ને. હા, ઘણો સંભવ, ઘણો સંભવ.